એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં.
સ્વાગત. આજની આપણી ગોષ્ઠી પીટર એ બેન્ડેટીનીના પુસ્તક FMRI પર છે. આ પુસ્તક MIT પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનો એક ભાગ છે અને મગજ વિજ્ઞાનના એક બહુ જ શક્તિશાળી સાધન વિશે વાત કરે છે.
હા, બિલકુલ. અને આ વિષય અત્યારે ખબર છે બહુ જ અગત્યનો છે, કારણ કે આ FMRI ટેકનોલોજી આપણને, મતલબ કે જીવંત માનવ મગજને, એ પણ કામ કરતું હોય ત્યારે અંદર જોવાની એક અનોખી તક આપે છે, કોઈ ચીરફાડ વગર.
અદ્ભુત કહેવાય.
હા, અને આનાથી પેલું જે મન અને મગજ વચ્ચેનો જે સંબંધ છે ને, એને સમજવાની આપણી આખી રીત જ બદલાઈ રહી છે. ક્રાંતિ આવી રહી છે એમ કહી શકાય.
તો ચાલો ને પહેલા લેખક વિશે થોડી વાત કરીએ. પીટર એ બેન્ડેટીની, તેઓ આ FMRI ટેકનોલોજીના વિકાસ અને એના ઉપયોગમાં આમ તો શરૂઆતથી જોડાયેલા છે, અગ્રણી ગણાય છે.
હા, ખરું.
તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એટલે કે NIMH અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ NIH આ બંને અમેરિકાની મોટી સંશોધન સંસ્થાઓ છે. ત્યાં સિનિયર સંશોધક તરીકે કામ કરે છે. લગભગ 3 દાયકા, 30 વર્ષથી વધુ સમયથી આ ફિલ્ડમાં છે.
ઘણો લાંબો અનુભવ. અને એમની ખાસ વાત એ છે કે એમને ખાલી ટેકનોલોજીની ટેકનિકલ બાબતો જ નથી આવડતી, પણ ન્યુરોસાયન્સમાં એનો વાસ્તવિક ઉપયોગ કેવી રીતે થાય એ બંનેમાં એમની માસ્ટરી છે. એટલે આના કારણે ખબર છે, FMRI જેવો જટિલ વિષય હોય ને તો એ બહુ સંતુલિત અને ઊંડાણપૂર્વક વાત કરી શકે છે.
બરાબર. તો પુસ્તક શું કહે છે મુખ્યત્વે? આમ તો બેઝિકલી એ FMRI શું છે, કામ કઈ રીતે કરે છે અને મગજના સંશોધનમાં એનું મહત્વ શું, એની સમજ આપે છે.
હા,
એ સમજાવે છે કે મગજના કયા ભાગ ક્યારે સક્રિય થાય એ જાણવા માટે આ FMRI લોહીના પ્રવાહમાં અને ઓક્સિજનના લેવલમાં જે નાના ફેરફાર થાય ને, એને કેવી રીતે પકડી પાડે છે.
અને એમાં પણ એક મહત્વની વાત એ છે કે લેખક બહુ પ્રમાણિક રહ્યા છે. એવું નથી કે ખાલી સારી સારી વાતો જ કરી છે. તેઓ FMRIની જે અદ્ભુત શક્યતાઓ છે એ તો બતાવે જ છે, પણ સાથે સાથે એની મર્યાદાઓ ક્યાં છે અને જે પરિણામો મળે એનું અર્થઘટન કરવામાં શું પડકારો આવે છે એની પણ સ્પષ્ટ વાત કરે છે.
એટલે ખાલી વાવા નથી.
ના ના, બિલકુલ નહીં. એટલે આ પુસ્તક ખાલી માહિતી નથી આપતું, પણ જે મગજ ઇમેજિંગના અભ્યાસ થાય છે એનું થોડું વિવેચનાત્મક રીતે મૂલ્યાંકન કઈ રીતે કરવું એ પણ શીખવે છે. એક રીતે કહીએ તો આપણને વિચારતા કરે છે.
આ બહુ જરૂરી છે. હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિચારો પર આવીએ. એક મોટો વિચાર જે મને લાગ્યો એ છે કે FMRI આપણી પેલી જૂની ધારણા હતી ને કે મગજમાં ચોક્કસ કામ માટે ચોક્કસ જગ્યા ફાળવેલી હોય છે, એને થોડી પડકારી છે.
બરાબર, મોડ્યુલર વિચારધારા.
હા, પુસ્તક દર્શાવે છે કે મગજ આમ અલગ અલગ સ્વતંત્ર ભાગોનો સરવાળો નથી, પણ એકબીજા સાથે જોડાયેલું એક જટિલ નેટવર્ક છે. આનો મતલબ એમ થયો કે કોઈ એક ભાગને સમજી લેવાથી આખું ચિત્ર ના મળે.
બરાબર, સમજ્યા. કોઈ પણ વિચાર કે અનુભૂતિ એક સિમ્ફોની જેવી છે. જેમ ઓર્કેસ્ટ્રામાં ઘણા બધા વાદ્યો એકસાથે વાગીને સૂર બનાવે, એમ મગજના ઘણા ભાગો એક સાથે કામ કરે છે. કોઈ એક જ ભાગ બધું નથી કરતો.
ઓકે.
બીજો એક મુદ્દો છે પદ્ધતિની ચોકસાઈનો. લેખક બહુ ભાર મૂકે છે કે FMRI સંશોધનમાં સારા પ્રયોગો કરવા, યોગ્ય આંકડાકીય વિશ્લેષણ કરવું અને જે પરિણામો આવે એનું બહુ સાવચેતીથી અર્થઘટન કરવું, આ બધું અનિવાર્ય છે. નહીં તો શું થાય કે ખોટા નિષ્કર્ષ પર પહોંચી જવાય.
હા, એ તો સંશોધનમાં હંમેશા મહત્વનું હોય છે.
ચોક્કસ. અને ટેકનિકલ રીતે એક વાત સમજવી જરૂરી છે. જે બોલ્ડ સિગ્નલ FMRI માપે છે ને, એટલે કે બ્લડ ઓક્સિજન લેવલ ડિપેન્ડન્ટ સિગ્નલ, એ સીધે સીધી ન્યુરલ પ્રવૃત્તિ નથી. એ તો એ પ્રવૃત્તિને કારણે લોહીના પ્રવાહમાં જે ફેરફાર થાય છે એનો પડઘો છે એમ કહી શકાય.
ઓહ, એટલે એ ડાયરેક્ટ માપ નથી.
ના, એ ઇનડાયરેક્ટ માપ છે. એટલે આપણે જે માપીએ છીએ તે મુખ્ય ઘટનાનું પરિણામ છે, ખુદ ઘટના નહીં. આ ભેદ સમજવો પરિણામોનું સાચું અર્થઘટન કરવા માટે ખરેખર બહુ જરૂરી છે.
આ સૂક્ષ્મ પણ મહત્વની વાત છે. હવે થોડી વાસ્તવિક જીવનમાં એના ઉપયોગની વાત કરીએ. આ ટેકનોલોજી ખાલી લેબમાં જ છે કે બહાર પણ કંઈક કામ લાગે છે?
ના ના, બિલકુલ લાગે છે. ક્લિનિકલ ક્ષેત્રે એનો ઉપયોગ વધી રહ્યો છે.
જેમ કે?
જેમ કે માની લો કે કોઈ સર્જનને મગજની ગાંઠ કાઢવાની છે, તો સર્જરી પહેલાં એફએમઆરઆઈ કરીને એ જોઈ શકે કે બોલવા માટે કે હલનચલન માટેના અગત્યના મગજના વિસ્તારો ગાંઠની કેટલી નજીક છે.
ઓહ વાહ, એટલે સર્જરી વધુ સુરક્ષિત બને.
ચોક્કસ, જેથી સર્જરી વખતે એ મહત્ત્વના ભાગોને નુકસાન ન પહોંચે. એવી જ રીતે એપિલેપ્સીની સર્જરી પહેલા પણ આ ઉપયોગી થઈ શકે છે.
અને માનસિક સ્વાસ્થ્યનું શું, ત્યાં કોઈ ઉપયોગ?
હા, ત્યાં પણ સંશોધન ચાલી રહ્યું છે. ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા કે પછી ચિંતારોગ જેવી માનસિક સ્થિતિઓમાં મગજ કઈ રીતે અલગ રીતે કામ કરે છે એ સમજવામાં એફએમઆરઆઈ મદદરૂપ થઈ રહ્યું છે. ભવિષ્યમાં આના આધારે વધુ વ્યક્તિગત એટલે કે પેશન્ટ સ્પેસિફિક અને અસરકારક સારવાર પદ્ધતિઓ વિકસાવી શકાય એવી આશા છે.
ખૂબ સરસ. પુસ્તકમાંથી તમને અંગત રીતે શું શીખવા મળ્યો? મારા માટે જે મુખ્ય શીખ હતી એ હતી કે ટેકનોલોજી કેવી રીતે વિજ્ઞાનની સીમાઓને આગળ ધપાવે છે, પણ સાથે જ એની શક્તિ શું છે અને મર્યાદા શું છે એ બંને સમજવું કેટલું જરૂરી છે. અંધાપો નથી રાખવાનો.
બરાબર કહ્યું. અને મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી વાત એ છે કે એફએમઆરઆઈ એ મગજની જે જટિલતા છે અને એનું જે નેટવર્ક સ્વરૂપ છે તેને જે રીતે ઉજાગર કર્યું છે એ ખરેખર અદ્ભુત છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે હજી આપણા પોતાના વિશે, આપણા મગજ વિશે કેટલું ઓછું જાણીએ છીએ. હજુ ઘણું જાણવાનું બાકી છે.
સાચી વાત છે. અને એ પણ વિચારવા જેવું છે કે જેમ જેમ આપણે મગજની કાર્યપ્રણાલીને આટલી ઊંડાણપૂર્વક સમજતા જઈશું તેમ ભવિષ્યમાં વિચાર વાચન કે ભાવનાઓનું નિયંત્રણ જેવી બાબતો શક્ય બને. તો એની નૈતિક સીમાઓ ક્યાં દોરવી પડશે એ પણ એક મોટો પ્રશ્ન ઊભો થશે, ખરું ને?
હા, એ ભવિષ્યના મોટા પડકારો અને ચર્ચાના વિષયો છે. ચોક્કસ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું એક નવા વિષય અને વિચાર સાથે.